నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సోపస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి. વેદ પાડ્યો છે એનો સંસાર છે, વેદ પાડે છે એનો સંસાર છે, વસ્તુ અવેક છે. બોલો. આ પ્રશ્નમાં જ માલ છે. લે તું વાંચને એમાં હમણાં મળશે પણ બધું. હવે
પૂછે છે કે અનાગત કર્મો ઉપભોગને જાણી કેમ વાંચતો નથી, એટલે અનાગત એટલે ભવિષ્ય.
ભવિષ્યનો જે કર્મ ઉદય થી મળેલા જે બહારના સંયોગો ગ્રહ્યો પદાર્થો એવા કર્મોદય ઉપભોગને વારંવાર ભોગવાય એવા જે પદાર્થ એને જ્ઞાની કેમ ઈચ્છતો નથી, શા માટે ઈચ્છતો નથી એનું કારણ પૂછે છે. કે પદાર્થો મળશે અને એનો ઉપભોગ તો થશે, પણ એવા ઉપભોગ થાય એવા પદાર્થો મને મળે એને કેમ ઈચ્છતો નથી, વાંછા કરતો નથી, કેમ એની એનું એક જબરજસ્ત કારણ આપે છે. આ કારણ ક્યાંય નથી એવું આ કારણ છે. બહુ ઊંચી ગાથા છે આ. શા માટે ભાવિના ભાવોને પદાર્થોને ભોગવવાની ઈચ્છા કેમ થતી નથી, એમ હું સ્વર્ગમાં જાઉં, ચક્રવર્તી થાઉં વગેરે વગેરે એમ ભોગવવાની ઈચ્છા કેમ જ્ઞાનીને થતી નથી. આ જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને અનિચ્છક કયો છે, અનિચ્છકની વાત ચાલે છે. કેમ ઈચ્છતો નથી એનું જબરજસ્ત કારણ આપશે. કે જો ઈચ્છા પ્રમાણે ભોગવાય તો બરાબર છે, પણ ઈચ્છા પ્રમાણે ભોગવાતો તો નથી એમ. કાળ ભેદ છે, સમય ભેદ છે, કે છે આગળ લ્યો.
જયારે ઈચ્છા થાય છે ત્યારે ભોગવાતું નથી, અને જયારે ભોગવાય છે ત્યારે ઈચ્છા નથી, તો ઈચ્છા કરવી બેકાર છે.
જયારે તને લીંબુનું પાણી પીવાની ઈચ્છા થઈ કે લીંબુનું પાણી બનાવ, મને દાહ થાય છે, કે સાકરનું પાણી બનાવો, ઈચ્છા તો થઈ. એ ઈચ્છા થઈ, ભોગવવાની ઈચ્છા થઈ, ત્યારે ભોગ્ય પદાર્થ તો નથી. અને જયારે લીંબુનું પાણી આવ્યું ત્યારે ઓલી ભોગવવાની ઈચ્છા તો ચાલી ગઈ. તો કોણ એને ભોગવે? ભોગવનાર ચાલ્યો ગયો, એને ભોગવે કોણ?
અસરણ થઈ ગયો પછી.
અસરણ જ છે, એટલે જ્ઞાની ઈચ્છતો નથી ભોગને. અસાધારણ વાત છે. થોડો નાસ્તો લે, ભૂખ લાગી છે, ઈચ્છા થઈ, ત્યાં નાપાયો લે આવી દિલ, ત્યાં તો ઓલો ભોગવવાનો ભવ્યો ગયો. પછી તર્ક કરશે કે બીજો ભોગવવાનો ભાવ થાય, એને ભોગવે જેમ લેશે. જો તો ખરા બહુ મજા આવશે આમાં. તર્ક તો થાય ને,
જે ભાવ વેદે છે.
હા,
વેદક ભાવ,
વેદક ભાવ,
અને જે ભાવ વેદાય છે અર્થાત વેદ્ય ભાવ, તે બંને ભાવો સમય સમય વિનાશ પામે છે એવું જાણનાર જ્ઞાની તે બંને ભાવોને કદાપી વાંચતો નથી. ટીકા. જ્ઞાની તો સ્વભાવનું સ્વભાવ ભાવનું ધ્રુવ પણ હોવાથી તંકોત્કીર્ણ એ વ્યાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. અને જે વેદ્ય વેદક બે ભાવો છે તેઓ વિભાવ ભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી ક્ષણિક છે. અચ્છા,
બે ક્ષણિક છે.
હા, દોનું ક્ષણિક.
વેદ્ય પણ ક્ષણિક અને વેદક પણ
ક્ષણિક છે. ત્યાં જે ભાવ કાંક્ષમાણ અર્થાત વાંક્ષા કરનારા એવા વેદ્ય ભાવને વેદે છે અર્થાત વેદ્ય ભાવને અનુભવનાર છે તે વેદક ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ અર્થાત વાંક્ષા કરનારો વેદ્ય ભાવ નાશ વિનાશ પામી જાય છે. તે વિનાશ પામી જતા વેદક ભાવ શું વેદે?
વસ્તુ નહી વેદે ક્યાંથી?
જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્ય ભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદ્ય ભાવને વેદે છે તો ત્યાં એમ જ છે કે તે બીજો વેદ્ય ભાવ ઉત્પન્ન થયા પહેલા જ તે વેદક ભાવ નાશ પામી જાય છે. પછી તે બીજા વેદ્ય ભાવને કોણ વેદે?
બીજો ભાવને કોણ વેદે?
બીજા, હા, બીજા બીજા વેદ્ય ભાવને કોણ વેદે? જો એમ કહેવામાં આવે કે વેદક ભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદક ભાવ તેને વેદે છે.
હા, આવ્યું ને?
હા,
તે આપણે તર્ક કર્યો હમણાં.
હા,
એ એક ભલે વિયોગ્યો પણ બીજો વેદક ભાવ તો ઉત્પન્ન થાય કે નહીં એમ.
વેદક ભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદક ભાવ તેને વેદે છે તો ત્યાં એમ છે કે તે બીજો વેદક ભાવ ઉત્પન્ન થયા પહેલા જ તે વેદ્ય ભાવ વણસી જાય છે. પછી તે બીજો વેદક ભાવ શું વેદે?
શું વેદે? વેદ્ય જ નથી એનું.
આ રીતે કાંક્ષમાન ભાવના વેદનની અનવસ્થા
અનવસ્થા છે એમ. કાળભેદ છે, અનવસ્થા એટલે સમયભેદ છે.
તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી.
હવે ભાવાર્થ વાંચો પછી આવી જશે બધું. એમાં
વેદક ભાવ અને વેદ્ય ભાવને કાળભેદ છે.
જોયું, સમયભેદ છે.
જયારે વેદક ભાવ હોય છે ત્યારે વેદ્ય ભાવ
હોતો નથી એમ.
અને જયારે વેદ્ય ભાવ હોય છે
ત્યારે વેદક ભાવ
હોતો, વેદક ભાવ હોતો,
બેનું ભેગું થવું થતું નથી એમ. કાળભેદ છે.
જયારે વેદક ભાવ આવે છે ત્યારે વેદ્ય ભાવ વેણસી ગયો હોય છે. પછી વેદક ભાવ કોને વેદે? અને જયારે વેદ્ય ભાવ આવે છે ત્યારે વેદક ભાવ વેણસી ગયો હોય છે.
કેવી સરળ.
પછી વેદક ભાવ વિના વેદ્યનો કોણ વેદે?
કોણ વેદે?
આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે.
બસ,
વાંક્ષા કરતો
નથી, ના તારીએ છે. હજી અહીં પ્રશ્ન થાય છે, વાંચો.
અહીં પ્રશ્ન થાય છે કે આત્મા તો નિત્ય છે, તેથી તે બંને ભાવોને વેદી શકે છે.
બસ,
તો પછી જ્ઞાની વાંક્ષા કેમ ન કરે? તેનું સમાધાન, વેદી વેદક ભાવો વિભાવ ભાવો છે.
જોયું, ત્રિકાળ દ્રવ્ય ની આરે વેદી વેદક નથી, પરિણામ ની સાથે છે વેદી વેદક. વેદક પણ પરિણામ વિભાવ અને વેદ્ય પણ વિભાવ પરિણામ છે, બે એમ.
હા, વિભાવ ભાવ છે.
એટલે ઓલે તર્ક બરાબર કર્યો કે આત્મા તો સળંગ છે.
હા, તો પછી એ તો કઈ ભેદવી
વેદે ને એમ.
વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવો છે, સ્વભાવ ભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે. માટે વાંક્ષા કરનારો એવો વેદ્ય ભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદક ભાવ એટલે ભોગવનારો ભાવ નાશ પામી જાય છે.
અને બીજો વેદક ભાવ આવે,
બીજો વેદક ભાવ આવે ત્યાં સુધીમાં વેદ્ય ભાવ નાશ પામી જાય છે. એ રીતે વાંછિત ભોગ તો થતો નથી, તેથી જ્ઞાની નિષ્ફળ વાંક્ષા કેમ કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંક્ષા કરવી એ અજ્ઞાન છે.
મનોવાંછિત વેદાતું નથી, મનમાં આવ્યું કે આને મારે ભોગવવું છે એ મનમાં આવે તો ભોગી વસ્તુ નથી, અને જ્યાં ભોગી વસ્તુ આવી ત્યાં ઓલો જે ભોગવવાનો ભાવ હતો એ થઈ ગયો. ભેગા થતા નથી. વાંછા કેમ કરતો નથી? મથાળો બાંધતો તું કે વિભાવ ભાવ છે. એક એક સાથે બે ભાવ નથી રહેતા, એક વખતે એક જ ભાવ હોય છે. એક સમયમાં વેદ્ય હોય તો વેદક ન હોય, વેદક હોય તો વેદ્ય બી જાય છે. વિભાવ ભાવ છે એટલે એક સાથે નથી. આ છે ને વિભાવ ભાવ ની વાત છે. આનંદ વેદાય છે એની આ વાત નથી. એ વેદ્ય વેદક તો અભેદ છે. આ વેદ્ય વેદક વિભાવ અને ભિન્ન ભિન્ન છે. પરાધીન થયા છે ને, ઈચ્છે છે ત્યારે ક્યાં વસ્તુ છે? હું એમ કહું નાસ્તો લાય, ત્યારે નાસ્તો મારી પાસે આવતો નથી. અને નાસ્તો આવે ત્યાં ભાવ આવી ગયો.
વસ્તુ નથી માટે તો ઈચ્છા થઈ, અને જયારે ઈચ્છા વસ્તુ નથી
સામે,
ઈચ્છા તો વહી ગઈ. વસ્તુ ને જ્યાં ભોગવવા લાગે તો કેટલી ઝડપથી પલટાય.
ઝડપથી એક સમયમાં, એક સમય 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 પરિણામ પલટે છે.
બેકાર હે, ક્યોંકિ જબ ઈચ્છા હોગી ના તબ તો ચક્રવર્તી બને. મેં આમ હોગા નહીં ઉસે,
નહીં હોગા કલાસ હે.
ઓર અભી સે ઈચ્છા કર રહા હે તો બેકાર હે,
બેકાર હે.
અત્યારે કઈ ચક્રવર્તી પણ નથી
આવી, ચક્રવર્તી પણ નથી એટલે ઈચ્છા થાય. ચક્રવર્તી ની ઈચ્છા ક્યાં થાય?
એની ઈચ્છા ન થાય.
કેવી સુક્ષ્મ વાતો સમયસારમાં મૂકી છે. કર્મોદયના ઉપભોગને કેમ ભોગવતો નથી, કેમ વાંછા કરતો નથી? ભાઈ આ પ્રત્યાખ્યાની વાત છે, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્ઞાતા ભાવ રહીએ છે એટલે ભાવિના પછાણ થઈ ગયા, ઈચ્છા નથી.
માટે જ્ઞાની કઈ પણ વાંચતો નથી. સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને એટલે વૈરાગ્ય ભાવને પામે છે. અનુભવ ગોચર જે વેદ વેદક વિભાવો તેમને કાળવે છે.
બસ કાળભેદ છે ને એ જેની બ્યુટી ચાકે, બસ
તેમનો મેળાપ નથી. કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે. માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે?
બસ મનોવાંચે તો મળતો નથી. પછી ખોટી વાંછા કરવી, ઈચ્છા કરવી શું? જે આવા જે આવશે ને જાણીશ, જ્ઞાતા ભાઈ હવે જાણીશ. બીજું આ હું તો જ્ઞાતા રહીશ. ઓહો,
બરાબર.
ઉદાસીન છે એના પ્રત્યે, સામગ્રી પ્રત્યે ઉદાસીન છે. જ્ઞાન ને વૈરાગ બે શક્તિ પ્રગટ થઈ છે, એ બરાબર છે. શરૂઆતથી જ નિર્જરાધિકાર છે ને, એટલે ભોગવે છે, નિર્જર જાય છે, કારણ કે જ્ઞાન ને વૈરાગ શક્તિ છે. જ્ઞાન તો આત્માનું છે, પણ આત્માનું જ્ઞાન હોવાથી, આત્મામાં અહમ થતો હોવાથી પરપદાર્થમાં છૂટી ગયું છે, એટલે પરપદાર્થ ની વાંછા એને છૂટી ગઈ છે. વૈરાગ છે, પરપદાર્થ કદાચ મળે, આવે, હોય સંયોગ, તો પણ એના પ્રત્યે ઉદાસ છે. કાળ ભેદ છે, બે વિભાવ ભાવ છે, દુઃખ નું કારણ છે. એક સમયમાં વેદ્ય હોય તો થતું નથી, માટે નિરર્થક છે.
આવું અસ્થિરતા જાણીને પછી કોણ એને ઈચ્છે? કોઈ ઈચ્છે નહીં,
ઈચ્છે નહીં.
સંસાર દેહ સંબંધી ને બધો ભોગ નિમિત્ત જે તે સર્વ અધ્યવસાન ઉદય રાગ થાય ન જ્ઞાની. બંધ અને ઉપભોગ ના નિમિત્ત એવા સંસાર સંબંધી અને દેહ સંબંધી અધ્યવસાન ના ઉદયોમાં જ્ઞાની ને રાગ ઉપજતો જ નથી. સહી વાત છે. બંધ અને ઉપભોગ ના નિમિત્ત
બે પ્રકારના અધ્યવસાન કયા? હવા નિમિત્ત બે પ્રકારના,
અહીંયા
અધ્યવસાન બે પ્રકારના. ઉદયોમાં જ્ઞાનીને રાગ ઉપજતો નથી,
બરાબર,
કે જેથી કરીને એ અનુસંસારી થાય. હવે જો બહુ સારી વાત છે, આમાં સમજવાનો પ્રયત્ન કરશું આપણે. ચાલો
ટીકા લો.
હા, ટીકા.
આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસાર સંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે.
એટલે અધ્યવસાનો એટલે વિભાવ ભાવો ને.
હા, કર્મના ઉદય.
આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે, બરાબર, એટલે કે વિભાવ ભાવો છે તેઓ એના બે ભાગ, કેટલાક તો સંસાર સંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે એમ. તેમાં
જેટલા સંસાર સંબંધી છે તેટલા બંધન ના નિમિત્ત છે, અને જેટલા શરીર સંબંધી છે તેટલા ઉપભોગ ના નિમિત્ત છે. જેટલા બંધન ના નિમિત્ત છે તેટલા તો રાગ દ્વેષ મોહ અધિક છે.
જેટલા બંધન ના નિમિત્ત છે
તેટલા
તો રાગ દ્વેષ મોહ અધિક છે.
હા, રાગ દ્વેષ મોહ અધિક.
જે પેલો શબ્દ વાપર્યો છે બંધન ઉપભોગ,
બંધનો નિમિત્ત,
આ બંધની વ્યાખ્યા કરે છે કે જેટલા બંધન ના નિમિત્ત છે, કર્મ બંધન ના નિમિત્તો થાય છે તેટલા તો રાગ દ્વેષ મોહ આદિ છે. એ બંધનો નિમિત્ત રાગ દ્વેષ મોહ, બરાબર. અને જેટલા ઉપભોગ ના નિમિત્ત છે તેટલા સુખ દુખાદી છે,
બરાબર.
એમ ઓલામાં કર્મ ના બંધ નું કારણ કયું? રાગ દ્વેષ મોહ ને. અને આને સુખ દુઃખ નું કારણ કયું?
બરાબર,
ઉપભોગ ના નિમિત્ત છે જેટલા તેટલા બધા સુખ દુઃખ આદિ છે. બંધ અને ઉપભોગ ના નિમિત્ત બે શબ્દ આપ્યા હતા, એવા સંસાર સંબંધી અને દેહ સંબંધી, બરાબર. સંસાર સંબંધી એટલે આ નવા કર્મ બંધાય એ રાગ દ્વેષ મોહ,
બરાબર.
અને ઓલા દેહ સંબંધી બાહ્ય પદાર્થ એમ. અને જેટલા ઉપભોગ ના નિમિત્ત છે તેટલા સુખ દુઃખ આદિ છે. આ બધાયમાં જ્ઞાની ને બધાયમાં બંધન ના નિમિત્તો થાય છે રાગ દ્વેષ, એના પ્રત્યે ઉદાસ છે, એટલે એને સંસાર નો બંધ થતો જ નથી,
બરાબર.
સંસાર ના બંધ નો કારણ નો એને અભાવ છે, રાગ નથી એમ કે છે. સંસાર નું કારણ થાય એવો જે રાગ, એનાથી જે બંધાય એવા રાગ નો તો અભાવ છે. અને જે ઉપભોગ ના નિમિત્ત શરીર સંબંધી મન વચન કાયા ના યોગે પદાર્થો ભોગવાય ને, એમાં નિમિત્ત પણ બાહ્ય પદાર્થ, એના પ્રતિ ઉદાસ છે, વૈરાગ વર્તે છે, તેટલા સુખ દુખાદી છે. આ બધામાં રાગી જ્ઞાની ને રાગ નથી. રાગ દ્વેષ મોહ આદિ બધું લઈ લીધું છો, અને જેટલા ઉપભોગ ના નિમિત્ત છે તેટલા સુખ દુખાદી છે. આ બધામાં જ્ઞાની ને રાગ નથી. આ ચારે બાજુ નિર્જરા અધિકાર માં એક જ વાત આવે છે, રાગ નો અભાવ છે માટે નિર્જરા, રાગ નો અભાવ છે માટે નિર્જરા, એકતા બુદ્ધિ નો અભાવ મિથ્યાત્વ. આ બધામાં જ્ઞાન ના કારણ કે તેઓ તેઓ
બધાએ નાના દ્રવ્યો ના સ્વભાવ હોવાથી,
અનેક દ્રવ્યો ના સ્વભાવ, પૂતગલના સ્વભાવ છે બધા. સંસારનો હેતુ રાગ દ્વેષ મોહ, એ પણ વિભાવ ભાવ છે, અને ભોગના નિમિત્તો એ પણ પૂતગલના ભાવ છે, એનો પણ સુખ દુઃખ છે. નાના દ્રવ્યો સ્વભાવથી
ટંકોત્કીર્ણ એ ગાય ભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.
જેની દ્રષ્ટિ અભેદ ઉપર પડી ગઈ છે, એક ટંકોત કરીને ન્યાય ભાવ,
બરાબર.
અભેદ માંથી ખરેખર ભેદમાં જ્ઞાની આવતો જ નથી, એટલે એવો ભેદ નથી પડતો કે જેથી હવે મિથ્યાત્વ ઉત્પન્ન થાય, સમજણ. એટલે દ્રષ્ટિ અભેદની આવી ગઈ છે, અને જેટલો ભેદ પડે છે એટલો ચારિત્ર મોહનું કારણ છે. અહીંયા ઉપાદાનની અપેક્ષા એ નબળાઈ લ્યો, અને વા ચારિત્રમોના ઉદય નિમિત્ત પણ છે, એટલો એને ભાવ છે. પણ અહીંયા સમીસારમાં એ વાતને ગૌણ કહી છે, બિલકુલ. સંસાર ઉત્પન્ન થાય એવો બંધ થતો નથી એમ કહ્યું. સંસારના બંધનું કારણ રાગ દ્વેષમોહ એનો અભાવ છે, એની પાસે.
બરાબર
ભેદની દ્રષ્ટિ કયા પછી પણ પરિણામ પૂર્ણ ભેદ થતા વાળા છે. એટલે તો આ નિર્દ્રાધિકાર,
નહીતર તો મોક્ષ નહીં,
એ તો મોક્ષ ગયા. ભેદની દ્રષ્ટિ છે, દ્રષ્ટિમાં ભેદ આવ્યું છે.
દ્રષ્ટિ કા તો મોક્ષ હો ગયા હૈ,
હો ગયા હૈ. બાકી અભી ચારિત્ર અસ્થિરતા હૈ, જ્ઞાન હૈ, થોડા કમજોર રહેતા હૈ. શ્રદ્ધાના બે ભાગ નથી, જ્ઞાનની પ્રિયના બે ભાગ રહી શકાય. વિશેષમાં એ પણ સામાન્ય તો એક જ પ્રકારનું છે. આત્મા છે, એક જ્ઞાયક ભાવ, એમાં તો પ્રિય છે જ નહીં. એમાં ઉપયોગ લક્ષણે નથી, આત્મા છે એ બસ. આમાં વિશેષમાં બે ભાગ પડી જાય છે. થોડી આત્મા આશ્રીએ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને ચોટી ગયું, એ તો આત્મા થઈ ગયો. પણ થોડું ઇન્દ્રિય જ્ઞાન એ છે, થોડો વિતરાગ ભાવ થયો, થોડો રાગ ભાવ છે. એટલે જેટલા ભાગમાં ચ્યુતી છે એ પણ જ્ઞાનને વૈરાગ હોવાથી નિર્જરી જાય છે. નવા બંધુકાર થતો નથી, રાગનો અભાવ છે. બોલે શાસ્ત્ર લખે કે અમને પણ થોડો બંધ થાય છે, લખે બરાબર,
એ
તો જ્ઞાન કરાવે, જાણે કેટલી નબળાઈ છે એને તો જ્ઞાન જાણે છે. એકલી અંતરની વાતો છે. હું સમીચાર અભેદના જોરે બધો અભેદ થઈ જાય છે. બસ આ લોકો પેલા બહુ મને કહેતા હતા કે અમે તો સાધના કરીએ છીએ, ધ્યાનમાં બેસીએ છીએ વગેરે વગેરે, તો પુરુષાર્થ તો કરવો. મેં કહ્યું બરાબર, તમે સ્વભાવનો જોર રાખો. પર્યાયમાં વીર્ય તો એની મેળે આત્મસન્મુખ થઈને પ્રગટશે. ઓમ એ પર્યાયનું તમે રહેવા દો, દ્રવીને સ્વભાવનું જોર રાખો, સ્વભાવને યાદ કરો, તો એની મેળે ધ્યાન અંદરમાં આવી જશે. ધ્યાનનું ધ્યાન ખોટું છે, ધ્યેયનું ધ્યાન હોય.
ધ્યાન કે ઉપર ધ્યાન ની હોના જોઈએ.
ધ્યાન કે ઉપર ધ્યાન હોવે તો આર્થ ધ્યાન હે, ધર્મ ધ્યાન કા હે?
નહીં
એ લોકો ધ્યાન જ એવો મુખ્ય પાયો થયો.
એટલે ધ્યાન ઉપર ધ્યાન આપે છે ને?
આપે છે.
ખોટું છે,
ખોટું છે.
આપણે ધ્યેય મુખ્ય રાખીએ, એ લોકો ધ્યાન ને મુખ્ય રાખે છે.
ધ્યાન ને મુખ્ય રાખે
એટલે આપણે
બબે ચાર ચાર કલાક બેસે ને, એટલે માનસિક સ્થિરતા પણ દેખાય,
ભૂલ
નીકળી ગઈ. એ સારું હવે બોલે છે કે અમને ઘણું મળી ગયું છે, અમે એ જ ગોઠવાના છે. ધ્યેયનું જોર ન હોય ધ્યાન છે નું, ધ્યાન દેખાવું ના જોઈએ, ધ્યેય દેખાવું જોઈએ.
પાણી પાણી દેખાય, જે ડૂબો છે એ દેખાય જ નહીં બિલકુલ. ડૂબી ગયો કોઈ માણસ દરિયામાં ડૂબે છે ત્યારે માણસ દેખાય જ નહીં, દરિયા દેખાય, દરિયો દેખાય, તો આપણને ખ્યાલ આવે આ ડૂબી ગયો. માણસ દેખાય ને દરિયો દેખાય, બે ચીજ દેખાય,
આત્મા જ બીજું કઈ નહીં. એકલો આત્મા.
એક અભેદ જાનન હા.